એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે કલા અને સંસ્કૃતિની એક એવી દુનિયામાં સફર કરીશું જે એમ કે ખૂબ પરિચિત લાગે છે, પણ કદાચ આપણે એને પૂરેપૂરી સમજ્યા જ નથી. આપણે વાત કરીશું ઇસ્લામિક કલાની. પણ એક મિનિટ, આ શબ્દ પોતે જ થોડો સમસ્યાજનક નથી?
હા, આ એકદમ સચોટ સવાલ છે શરૂઆત કરવા માટે. આજે આપણે જે પુસ્તક પર ચર્ચા કરવાના છીએ ને, આઇરીન એ બિયરમેનનું ઇસ્લામિક આર્ટ, તે બરાબર આ જ મુદ્દો ઉઠાવે છે. આ પુસ્તક આપણને શીખવે છે કે કલા માત્ર સુંદર દેખાવા માટે નથી હોતી, એની પાછળ એક હેતુ હોય છે, એક કાર્ય હોય છે, એનો એક રોલ અને એક ગોલ હોય છે.
બરાબર. અને એટલે જ મને લાગે છે આ પુસ્તક આજે વધુ મહત્વનું બની જાય છે. તે આપણને ફક્ત કલાકૃતિઓ જોવાનું નથી શીખવતું, પણ એને વાંચતા શીખવે છે.
હા, વાંચતા.
એના સંદર્ભ, એના નિર્માતાનું ઉદ્દેશ્ય અને તે કોના માટે બનાવવામાં આવી હતી એ બધું સમજાવે છે. ચાલો આ રસપ્રદ સફરમાં આગળ વધીએ.
ચોક્કસ. અને જુઓ, આ પુસ્તક આપણને વિશ્વની એક મુખ્ય કલાત્મક પરંપરાની જે જટિલતા છે, જે સમૃદ્ધિ છે, એ સમજવામાં મદદ કરે છે, જેને ઘણીવાર આપણે બહુ સરળ રીતે જોઈએ છીએ.
હા, અથવા તો સ્ટીરિયોટાઇપ કરી દઈએ છે.
બિલકુલ.
તો જેમણે આ બધું વિચાર્યું એ લેખક વિશે થોડું જાણીએ. કોણ હતા આ આઇરીન એ બિયરમેન?
આઇરીન બિયરમેન, એમનો સમયગાળો 1935 થી 2007 નો. એ એક ખૂબ જ પ્રતિષ્ઠિત અમેરિકન કલા ઇતિહાસકાર હતા. UCLAમાં ઇસ્લામિક કલા ઇતિહાસના પ્રોફેસર તરીકે જાણીતા હતા. પણ એમને ખાલી ઇતિહાસકાર કહેવા એ પૂરતું નથી.
કેમ? એવું શું ખાસ હતું એમનામાં?
એમની ખાસિયત એ હતી કે એ કલાને ખાલી શૈલી કે તારીખના આધારે નહોતા જોતા. એમનું ધ્યાન હતું કલા, સ્થાપત્ય, ભાષા અને સત્તા. આ બધું કેવી રીતે એકબીજા સાથે જોડાયેલું છે એના પર. એ એક સિદ્ધાંતકાર હતા. એમણે સંકેત વિજ્ઞાન એટલે કે સેમિયોટિક્સનો ઉપયોગ કર્યો.
સેમિયોટિક્સ એટલે પેલું ચિહ્નો અને પ્રતિકોનો અભ્યાસ, ખરું ને? એમણે એનો ઉપયોગ કેવી રીતે કર્યો?
બરાબર. એમણે એનો ઉપયોગ એ સમજવા માટે કર્યો કે કલાકૃતિઓ, પછી તે ઇમારત હોય, સિક્કો હોય કે કાપડનો ટુકડો, એ ખરેખર કહી શું રહી છે, એ કેવી રીતે અર્થ પેદા કરે છે. એમનો અભિગમ પણ એટલે આંતરશાખાકીય હતો. કલા ઇતિહાસ તો ખરો જ, પણ સાથે માનવશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર પણ ભળેલા હતા. એ કલાને એક જીવંત, સક્રિય વસ્તુ તરીકે જોતા હતા, જે સમાજ પર, રાજકારણ પર અસર પાડે છે.
એટલે એમનો મુખ્ય સવાલ એ રહેતો કે આ કલા શું કરી રહી હતી, એનો રોલ શું હતો, એનો ગોલ શું હતો. આ તો કલાને જોવાનો આખો નજરિયો જ બદલી નાખે છે.
ચોક્કસપણે. અને ખાસ કરીને ઇસ્લામિક સંસ્કૃતિમાં લખાણ એટલે કે શિલાલેખો, જેને એપિગ્રાફી કહેવાય, એની ભૂમિકા પર એમનું જે ઊંડું જ્ઞાન હતું ને, એ એમને સાવ અલગ તારવે છે.
એમ?
હા. એ માનતા હતા કે ઘણીવાર લખાણ એ ફક્ત શણગાર નહોતું, પણ ઇમારતના અસ્તિત્વનું એમ કે મુખ્ય કારણ હતું.
મુખ્ય તર્ક એટલે એ છે કે ઇસ્લામિક કલા જેવો કોઈ એક સળંગ અને સમાન ખ્યાલ ખરેખર અસ્તિત્વમાં નથી. આ લેબલ પોતે જ, જેમ તમે શરૂઆતમાં કહ્યું, એ 19મી સદીમાં પશ્ચિમના વિદ્વાનોએ બનાવેલું છે. અને એનાથી શું થાય છે, એક વિશાળ ભૌગોલિક વિસ્તાર અને લાંબા સમયગાળામાં ફેલાયેલી જે અત્યંત વૈવિધ્યસભર કલા પરંપરાઓ છે ને, એનું સરળીકરણ થઈ જાય છે.
એટલે એમ કે સ્પેનની કોઈ મસ્જિદ હોય કે પછી ભારતમાં કોઈ મકબરો હોય, સેંકડો વર્ષોની આટલી બધી કલાને એક જ ઇસ્લામિક લેબલ લગાડી દેવું એ યોગ્ય નથી.
બિલકુલ. બિયરમેન કહે છે કે આ કોઈ એક વસ્તુ નથી, પણ ઘણી બધી સંબંધિત દ્રશ્ય પરંપરાઓનું એક નક્ષત્ર છે, જાણે આકાશમાં તારા હોય એમ.
નક્ષત્ર.
અને કોઈ પણ કલાકૃતિનો અર્થ કંઈ સ્થિર નથી હોતો, એ એના ચોક્કસ સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક સંદર્ભ દ્વારા નક્કી થાય છે. કલાનો અર્થ ફક્ત એના દેખાવમાં નથી, પણ એ ક્યાં મુકાય છે, કોના માટે બની છે અને એમાં લખાણનો ઉપયોગ કેવી રીતે થયો છે, આ બધા પરિબળો
ભેગા મળીને અર્થ બનાવે છે.
હા, ભેગા મળીને એનો અર્થ ઘડે છે. ટૂંકમાં કહીએ તો કલાનો રોલ અને ગોલ એના સંદર્ભ પર આધાર રાખે છે.
તો પુસ્તકનો હેતુ ખાલી આ ઇસ્લામિક કલાના લેબલને તોડવાનો જ હતો કે પછી કંઈક બીજું પણ?
ના ના, હેતુ માત્ર નકારાત્મક નથી. એ આ જૂની સરળ ધારણાને તોડે છે અને એની જગ્યાએ એક વધુ ઊંડાણપૂર્વકનું સંદર્ભ આધારિત માળખું પૂરું પાડે છે. એ આપણને શીખવે છે કે આ કલાને એના પોતાના પરિપ્રેક્ષ્યમાં કેવી રીતે સમજવી,
પશ્ચિમી માપદંડોથી નહીં.
બરાબર, પશ્ચિમી કલા ઇતિહાસના માપદંડોથી નહીં. અને બિયરમેન ઇતિહાસ કહેવાની જે પરંપરાગત રીત છે ને, રાજાઓના વંશ પ્રમાણે,
હા, પહેલા રાજા પછી પેલો રાજા,
હા, એ રીતને બદલે એ કલાને એના કાર્ય અને સ્થળના આધારે જુએ છે.
કાર્ય અને સ્થળ એટલે કઈ રીતે?
એટલે એ પ્રકરણોને સમયગાળા પ્રમાણે નથી વાંચતા, પણ કલા ક્યાં જોવા મળે છે, મસ્જિદમાં, મહેલમાં, શહેરમાં કે રોજબરોજની વસ્તુઓમાં, અને ત્યાં તે શું કાર્ય કરે છે એના આધારે વહેંચે છે.
ઓહ,
મસ્જિદની કલા એટલે પવિત્ર સ્થળની કલા, મહેલની કલા એટલે રાજવી શક્તિની કલા, શહેરની કલા એટલે જાહેર જીવનની અને વસ્તુઓની કલા. આનાથી શું થાય, વાચક ખાલી માહિતી નથી મેળવતો, પણ કલાનું વિશ્લેષણ કરવાની એક પદ્ધતિ શીખે છે, એક જાતની ટૂલ કિટ મળે છે એને.
આ તો ખરેખર ખૂબ જ વ્યવસ્થિત અને રસપ્રદ અભિગમ છે. ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ, કેટલાક પ્રકરણોની વિગતો જોઈએ. શરૂઆત કરીએ પ્રસ્તાવના અને પહેલા પ્રકરણથી. તમે કહ્યું એમ, પ્રસ્તાવનામાં જ બિયરમેન ઇસ્લામિક કલા શબ્દ પર સવાલ ઉઠાવે છે, બરાબર?
હા, બરાબર. અને એ સ્પષ્ટ કરે છે કે આ શબ્દ ગેરમાર્ગે દોરનારો છે, કારણ કે એ ધાર્મિક કે શૈલીયુક્ત એકરૂપતાનો ખોટો ભ્રમ ઊભો કરે છે. એ પૂછે છે, શું સ્પેનમાં બનેલી મસ્જિદ અને ઈરાનમાં બનેલા રેશમી ગાલીચાને એક જ શ્રેણીમાં મૂકી શકાય? એમનો જવાબ છે ના.
તો પછી વિકલ્પ શું છે? આપણે આ કલાને સમજવી કેવી રીતે?
વિકલ્પ છે સંદર્ભ પર ધ્યાન કેન્દ્રિત કરવું. કલાકૃતિ શું કરી રહી હતી, સમાજમાં એનો રોલ શું હતો, કોના માટે હતી, આ પ્રશ્નો પૂછવાથી આપણે એના અર્થની વધુ નજીક પહોંચી શકીએ છીએ.
અને પછી આવે છે પ્રકરણ એક, લેખન આગેવાની લે છે, રાઇટિંગ ટેક્સ કમાન્ડ. આ શીર્ષક જ કેટલું જોરદાર છે.
બિલકુલ. અહીં બિયરમેન અરબી લિપિ અને લેખનના અનન્ય મહત્વ પર ભાર મૂકે છે, જે કુરાનના અવતરણ સાથે જોડાયેલું છે, ખબર છે ને?
હા, કુરાન અરબીમાં જ ઉતર્યું.
એટલે ઇસ્લામિક સંસ્કૃતિમાં લખાણ માત્ર માહિતી આપવાનું સાધન નથી, પણ તે પોતે એક કલા સ્વરૂપ અને પવિત્રતાનું વાહક બની ગયું. અહીં પબ્લિક ટેક્સ્ટ એટલે કે જાહેર સ્થળો પર જોવા મળતા લખાણનો ખ્યાલ ખૂબ જ મહત્વનો છે.
જાહેર લખાણ એટલે તમે પેલું ઇમારતો પરના શિલાલેખોની વાત કરો છો?
હા, એ તો ખરું જ, પણ સિક્કાઓ પરના લખાણ, કાપડ પરના ધાર્મિક વાક્યો, એ બધું. બિયરમેન કહે છે કે આ લખાણ ખાલી ડેકોરેશન નથી, એ સક્રિય રીતે કાર્ય કરે છે.
સક્રિય રીતે?
હા, એ ઇમારતને ઓળખ આપે છે, એને પવિત્ર બનાવે છે, શાસકની સત્તા જાહેર કરે છે. એનું સૌથી સરસ ઉદાહરણ છે જેરુસલેમમાં આવેલો ડોમ ઓફ ધ રોક.
ઓ હા, એની દિવાલો પર પેલી સોનેરી અક્ષરોમાં કુરાનની આયાતો લખેલી છે, નહીં?
હા, અને બિયરમેનનું વિશ્લેષણ એ દર્શાવે છે કે એ આયાતો કંઈ એમ જ નથી પસંદ કરાઈ, એ ખાસ કરીને જેરુસલેમના તત્કાલીન ખ્રિસ્તી સમુદાયને ધ્યાનમાં રાખીને પસંદ કરાઈ હતી.
એમ, કેવી રીતે?
એ આયાતો ઇસ્લામના એકેશ્વરવાદ પર ભાર મૂકે છે અને ઈસુને એક પૈગંબર તરીકે માનવાના સિદ્ધાંત પર, જે ખ્રિસ્તીઓના ઈશ્વરના પુત્રના સિદ્ધાંતથી અલગ પડે છે. એટલે કે આ ઇમારત એના લખાણ દ્વારા એક રાજકીય અને ધર્મશાસ્ત્રીય નિવેદન કરી રહી હતી. લખાણ અહીં કમાન્ડ લઈ રહ્યું હતું, એ ઇમારતનો ગોલ નક્કી કરી રહ્યું હતું.
અરે વાહ, લખાણનો આવો સક્રિય રોલ હોઈ શકે એ વિચાર જ ક્રાંતિકારી છે. ખૂબ સરસ. હવે મસ્જિદની કલા વિશે વાત કરીએ. પ્રકરણ 3, પવિત્રની કલા, ધ આર્ટ ઓફ ધ સેક્રેટ.
હા, આ પ્રકરણ મસ્જિદના સ્થાપત્ય અને એના જે મુખ્ય ઘટકો છે ને, એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમ કે મિહરાબ,
જે મક્કાની દિશા બતાવે છે,
બરાબર, પછી મેમ્બર, જ્યાંથી ઉપદેશ અપાય છે, મિનારો, જ્યાંથી અઝાન પુકારાય છે. બિયરમેન આ બધાના કાર્યાત્મક અને સાંકેતિક અર્થ સમજાવે છે.
અને અહીં પેલું જીવંત પ્રાણીઓના ચિત્રણનો અભાવ, જેને બિન આકૃતિ નિરૂપણ કે એનિકોનિક કહેવાય છે, એના પર પણ ભાર હશે, ખરું ને?
ચોક્કસ. ઇસ્લામમાં મૂર્તિ પૂજાનો વિરોધ છે, એટલે ધાર્મિક કલામાં માનવ કે પ્રાણીઓના ચિત્રણને બદલે ભૌમિતિક ભાત, જીઓમેટ્રિક પેટર્ન્સ અને સુલેખન એટલે કે કેલિગ્રાફી પર વધુ ભાર મુકાયો. આનાથી ધ્યાન ભગવાનના અમૂર્ત સ્વરૂપ પર કેન્દ્રિત રહે.
મસ્જિદની રચનામાં દિશા એટલે કે કિબલા તરફની દિશા અને સમુદાય માટેની વિશાળ જગ્યા પણ મહત્વની છે, જેમ કે સ્પેનની કોર્ડોબાની મસ્જિદ.
હા, એના ફોટા જોયા છે. અંદર જાણે થાંભલાઓનું જંગલ હોય.
હા, સેંકડો લાલ સફેદ કમાનોનું જાણે એક જંગલ. આ પ્રકારની રચના જ્યાં છત ઘણા બધા સ્તંભો પર ટકેલી હોય એને હાઇપોસ્ટાઇલ કહેવાય છે. અને આ મસ્જિદ સમય જતાં કેવી રીતે વિકસિત થતી ગઈ એ પણ દર્શાવે છે કે શાસકો કેવી રીતે આવા પવિત્ર સ્થળોના નિર્માણ દ્વારા પોતાની સત્તા મજબૂત કરતા અને પોતાની ધર્મનિષ્ઠાનું પ્રદર્શન પણ કરતા.
બરાબર, ધર્મનિષ્ઠા અને સંપત્તિનું પ્રદર્શન. અહીં કલાનો ગોલ ધાર્મિક અને રાજકીય બંને હતો.
મસ્જિદની આ પવિત્ર અને જાહેર દુનિયામાંથી હવે બિયરમન આપણને એક સાવ અલગ જ માહોલમાં લઈ જાય છે, શાસકોના વૈભવી દરબારમાં. પ્રકરણ 3, દરબારની કલાઓ, ધી આર્ટ્સ ઓફ ધી કોર્ટ. અહીં શું બદલાય છે?
અરે, અહીં તો બધું જ બદલાઈ જાય છે. મસ્જિદની કલાનો હેતુ હતો સમુદાય અને ઈશ્વર સાથે જોડાણનો, જ્યારે મહેલની કલાનો મુખ્ય ગોલ શું હતો? શાસકની શક્તિ, એની સંપત્તિ, એની સંસ્કારિતા અને કાયદેસરતાનું પ્રદર્શન. આ કલા વધુ ખાનગી હતી, વિશિષ્ટ હતી અને બિનસાંપ્રદાયિક હતી, સેક્યુલર.
એટલે અહીં નિયમો પણ અલગ હતા?
હા, અહીં વૈભવી સામગ્રીનો છૂટથી ઉપયોગ થતો. રેશમ, હાથીદાંત, સોનું, ચાંદી અને સૌથી મહત્વનું, અહીં મનુષ્યો અને પ્રાણીઓના ચિત્રણ પર કોઈ પ્રતિબંધ નહોતો.
ઓ,
દરબારી જીવનના દૃશ્યો હોય, શિકાર હોય, સંગીત, નૃત્ય, ભોજન સમારંભ, બગીચા, ફુવારા, આ બધું જાણે પૃથ્વી પર સ્વર્ગ રચવાનો પ્રયાસ હતો, જે શાસકની ભવ્યતા દર્શાવે.
આનું કોઈ ઉત્તમ ઉદાહરણ છે પુસ્તકમાં?
હા, સ્પેનના ગ્રેનાડામાં આવેલો અલ્હમ્બ્રા પેલેસ. એના સુંદર આંગણા, પાણીની નહેરો, બારીક કોતરણીવાળી દિવાલો ખરેખર અદ્ભુત છે.
હા, એ તો જગવિખ્યાત છે.
પણ બિયરમેન જે મુદ્દા પર ધ્યાન દોરે છે ને, એ બહુ રોમાંચક છે. એની દિવાલો પર કુરાનની આયાતો નથી કોતરાયેલી.
શું વાત કરો છો? તો શું છે?
અરબીમાં કવિતાઓ કોતરાયેલી છે, જે મહેલની સુંદરતા અને શાસકની પ્રશંસા કરે છે. અને આ કવિતાઓ એક ખાસ ભણેલા ગણેલા દરબારી વર્ગ માટે હતી, જે એના ઊંડા અર્થને સમજી શકે. જુઓ, ફરીથી કલાનો રોલ, ગોલ અને ઓડિયન્સ, પ્રેક્ષક બદલાઈ ગયા.
આ તો ખરેખર દિવસ અને રાત જેવો તફાવત છે. મસ્જિદ અને મહેલ પછી શહેરની કલા વિશે શું? પ્રકરણ 4, શહેરની કલા,
ધી આર્ટ ઓફ ધ સિટી.
હા, આ પ્રકરણ આપણું ધ્યાન વિશાળ શહેરી પરિદ્રશ્ય પર લઈ જાય છે. બજારો, મદ્રસા એટલે કે શાળાઓ, કારવાનસરાય, હમામ એટલે જાહેર સ્નાનગૃહ, હોસ્પિટલો, મકબરા, આ બધું જ શહેરનો ભાગ હતું. ફની પ્રથા છે.
બિલકુલ, વક્ફ એટલે ધાર્મિક કે સાર્વજનિક હેતુ માટે મિલકતનું દાન કરવું. આ પ્રણાલી મોટાભાગના જાહેર બાંધકામો પાછળનું મુખ્ય પ્રેરક બળ હતી. એના દ્વારા ધનિકો પુણ્ય કમાતા અને સમાજમાં પોતાનું નામ અને વારસો કાયમ રાખતા.
એનું કોઈ ઉદાહરણ?
એનું એક ભવ્ય ઉદાહરણ છે ઉઝબેકિસ્તાનમાં સમરકંદનો રેગિસ્તાન સ્ક્વેર.
ઓ હા, જ્યાં આપેલી 3 મોટી મદ્રેસાઓ આવેલી છે, ખૂબ જ ભવ્ય લાગે છે.
હા, એનું વિશાળ કદ, સુંદર ચમકતી ટાઇલ્સનું કામ અને આખા ચોકનું જે આયોજન છે, આ બધું તૈમુરલંગ અને એના વંશજોની શાહી શક્તિ અને સાંસ્કૃતિક મહત્વાકાંક્ષાનું પ્રતીક હતું. અહીં તો શહેરી આયોજન પોતે જ એક રાજકીય કલા બની જાય છે. એનો ગોલ હતો સામ્રાજ્યની ભવ્યતા દર્શાવવાનો.
અને હવે આપણે આવીએ છીએ છેલ્લી શ્રેણી પર, પ્રકરણ 5, વસ્તુઓની કલાઓ, ધી આર્ટ્સ ઓફ ધી ઓબ્જેક્ટ. આમાં શું આવે છે?
આમાં એ બધી કલાકૃતિઓ આવે છે જે સુવાહ્ય છે, એટલે કે જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય.
એટલે કે પોર્ટેબલ.
હા, પોર્ટેબલ. જેમ કે માટીના વાસણો એટલે કે સિરામિક્સ, ધાતુની વસ્તુઓ, તાંબા પિત્તળના વાસણો હોય, શસ્ત્રો હોય, કાપડ, ગાલીચા, પોશાકો, કાચની વસ્તુઓ અને હા, હાથેથી લખેલી અને ચિત્રોથી સજાવેલી હસ્તપ્રતો.
આ નાની નાની વસ્તુઓનું શું મહત્વ હતું?
બિયરમેન કહે છે કે આ વસ્તુઓ ખૂબ જ મહત્વની હતી, કારણ કે એ વ્યાપાર દ્વારા, ભેટ સોગાદ દ્વારા, મુસાફરી દ્વારા દૂર દૂર સુધી પહોંચતી. એના કારણે વિચારો, ડિઝાઇન એટલે કે મોટિવ્સ અને તકનીકોનો ફેલાવો થતો અને એક પ્રકારની સહિયારી દ્રશ્ય ભાષા રચાતી એમ કહી શકાય. ઘણીવાર આ વસ્તુઓ પર પણ લખાણ જોવા મળે છે.
એના પર પણ
આ માલિકનું નામ હોય, શુભેચ્છાના સંદેશા હોય, આશીર્વાદ અને સમૃદ્ધિ એવું કંઈક, કવિતાની પંક્તિઓ હોય અથવા બનાવનારનું નામ હોય, આ લખાણ પણ વસ્તુનો રોલ નક્કી કરતું.
કોઈ ખાસ ઉદાહરણો આપશો?
જેમ કે લસ્ટરવેર સિરામિક્સ એ ખાસ તકનીક હતી જેનાથી માટીના વાસણો પર ધાતુ જેવી ચમક લાવી શકાતી, એટલે એ બહુ મૂલ્યવાન ગણાતી.
હા,
બીજું ઉદાહરણ છે પર્શિયન લઘુચિત્ર ચિત્રકામ, ખાસ કરીને શાહનામા જેવા જે મહાકાવ્યો છે ને, એના પાત્રો અને પ્રસંગોનું એમાં ખૂબ સુંદર ચિત્રણ થતું. હવે જુઓ, ધાર્મિક સ્થળોએ જે આકૃતિકલા પર પ્રતિબંધ હતો ને, એ અહીં મુક્તપણે ખીલી ઉઠી.
બરાબર.
એટલે આ બધી વસ્તુઓ ખાલી સુંદર નહોતી, પણ તે વ્યક્તિનો દરજ્જો, એની ઓળખ અને ક્યારેક એની ભક્તિ પણ દર્શાવતી હતી. એમનો પણ એક ચોક્કસ સામાજિક રોલ અને ગોલ હતો.
આખા પુસ્તકમાંથી પસાર થયા પછી એ એકદમ સ્પષ્ટ થાય છે કે કલાને સમજવા માટે તેના સંદર્ભ અને કાર્ય એટલે કે તેના રોલ અને ગોલને સમજવું કેટલું કેટલું જરૂરી છે. તો આ ચર્ચાના મુખ્ય મુદ્દાઓ આપણે શું તારવી શકીએ?
મને લાગે છે પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો છે લેખનની અસાધારણ શક્તિ. એ ખાલી શણગાર નથી, પણ અર્થ, સત્તા અને ઓળખનું નિર્માણ કરનારું એક સક્રિય સાધન છે. પેલું ડોમ ઓફ ધ રોકનું ઉદાહરણ યાદ છે ને?
હા, બિલકુલ. બીજો મુદ્દો જે મને લાગે છે વારંવાર સામે આવ્યો તે એ છે કે કલાનો અર્થ તેના સંદર્ભ દ્વારા ઘડાય છે. મસ્જિદ હોય, મહેલ હોય, શહેર હોય કે રોજિંદી વસ્તુ, દરેક જગ્યાએ કલાનો રોલ અને ગોલ અલગ હોય છે
અને તેથી તેનો અર્થ પણ બદલાય છે.
હા, અને એ જ એની વિવિધતા છે. આપણે ત્યાં ગુજરાતમાં પણ જોઈએ તો મંદિરના ગર્ભગૃહમાં જે શિલ્પ હોય એનો અર્થ અને ઘરના દીવાનખાનામાં સજાવટ માટે વપરાતી કલાનો અર્થ કેટલો જુદો હોય છે.
સાચી વાત છે. ત્રીજું, આ પુસ્તક આપણને ઇસ્લામિક કલા જેવા સરળ લેબલો પર સવાલ ઉઠાવતા શીખવા છે. એ આપણને એક વિશાળ અને જટિલ પરંપરાની પ્રાદેશિક અને કાર્યાત્મક વિવિધતાને જોવાની દ્રષ્ટિ આપે છે.
કોઈ પણ સંસ્કૃતિને સમજવા માટે આવા સરળ લેબલોથી સાવધાન રહેવું જ જોઈએ.
ચોક્કસ. ચોથો મુદ્દો છે કલાના સામાજિક અને રાજકીય કાર્યનો. કલાનો ઉપયોગ શાસકો અને ધનિકો દ્વારા પોતાની સત્તા, ધર્મનિષ્ઠા અને વારસો પ્રદર્શિત કરવા માટે કેવી રીતે થતો હતો એ આપણે જોયું.
અને આજે પણ આપણે જોઈએ છીએ કે કેવી રીતે સ્મારકો અને જાહેર કલાનો ઉપયોગ રાજકીય સંદેશા આપવા માટે થાય છે. એમાં કંઈ બહુ ફરક નથી પડ્યો.
બરાબર. અને પાંચમો મુદ્દો આકૃતિ નિરૂપણ, ફિગરલ રિપ્રેઝન્ટેશનની જટિલતા છે. પેલી જે સામાન્ય માન્યતા છે ને કે ઇસ્લામિક કલામાં ક્યારે મનુષ્ય કે પ્રાણીઓનું ચિત્રણ નહોતું થયું, એ ભૂલ ભરેલું છે.
હા, એવું નથી.
ધાર્મિક સંદર્ભમાં ભલે એના પર નિયંત્રણ હોય, પણ મહેલોમાં, હસ્તપ્રતોમાં અને રોજિંદી વસ્તુઓમાં તે ભરપૂર જોવા મળે છે. એટલે સંદર્ભ અહીં પણ ચાવીરૂપ છે.
ખૂબ સરસ સારાંશ. ચાલો હવે પુસ્તકના કેટલાક એવા વિચારો પર નજર કરીએ જે યાદ રહી જાય તેવા છે, જાણે કે અવતરણો જ જોઈ લો થોડા પેરાફ્રેઝ કરીને.
હા, પહેલો વિચાર જે મને બહુ સ્પર્શી ગયો તે છે, ઇસ્લામિક કલા શબ્દ એક આધુનિક શોધ છે જે સ્પષ્ટ કરવા કરતાં વધુ ગૂંચવે છે. આ આપણને કોઈપણ લેબલ પર, કોઈપણ શ્રેણી પર સવાલ ઉઠાવવા પ્રેરે છે.
બરાબર. બીજો વિચાર, જાહેર લખાણ એ સ્થાપત્ય પર લગાવેલું ઘરેણું નહોતું, ઘણીવાર તે સ્થાપત્યના અસ્તિત્વનું મુખ્ય કારણ હતું. આ લખાણના રોલ અને ગોલની અદ્ભુત શક્તિ બતાવે છે.
ત્રીજો, કોઈપણ કલાકૃતિનો અર્થ સ્થિર નથી હોતો, તે જે સંદર્ભમાં જોવામાં આવે છે તેના દ્વારા સક્રિય રીતે રચાય છે. કલાને સમજવા માટે આપણે દર્શકને સમજવો પડે.
આ ખરેખર કલા વિવેચનાનો પાયાનો સિદ્ધાંત છે. ઓડિયન્સ અને કોન્ટેક્સ્ટ કેટલા મહત્વના છે.
હા. ચોથો, ઇસ્લામિક કલા કોઈ એક સળંગ વસ્તુ નથી, પણ સંબંધિત પરંપરાઓનું એક નક્ષત્ર છે.
આ એની વિવિધતા અને જટિલતાને કેટલી સુંદર રીતે રજૂ કરે છે.
અને પાંચમો, જે પેલી ભૌમિતિક પેટર્ન વિશે છે, દરેક ભૌમિતિક પેટર્નમાં અનંત સુધી વિસ્તરવાની સંભાવના રહેલી છે, જે ઈશ્વરની અનંતતાના ઇસ્લામિક ખ્યાલને પ્રતિબિંબિત કરે છે.
આ દર્શાવે છે કે અમૂર ડિઝાઇનમાં પણ કેટલો ગહન અર્થ છુપાયેલો હોઈ શકે છે.
અદ્ભુત. આ બધા વિચારો આપણને આપણી આસપાસની દુનિયાને એક નવી જ નજરથી જોવા માટે પ્રેરિત કરે છે.
તો આ પુસ્તકના વિચારોનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ થઈ શકે? કેવી રીતે એને લાગુ પાડી શકાય?
મને લાગે છે કે સૌથી મોટો ફાયદો વિવેચનાત્મક દ્રશ્ય સાક્ષરતા, ક્રિટિકલ વિઝ્યુઅલ લિટરસી વિકસાવવાનો છે. એટલે કે આપણી આસપાસ જે દેખાય છે, ઇમારતો હોય, જાહેરાતો હોય, મૂર્તિઓ હોય, કપડા પરની ડિઝાઇન હોય,
હા કંઈ પણ,
એને ખાલી જોવું નહીં પણ વાંચવું, પૂછવું કે આ શું કહેવા માંગે છે, કોના માટે છે, એનો અસલી ગોલ શું છે. જેમ આપણે કોઈ વોટ્સએપ મેસેજ આવે તો એનો સંદર્ભ સમજીને એનો અર્થ તારવીએ છીએ ને,
હા હા,
તેમજ આપણી આસપાસના દૃશ્યોને પણ સમજવાનો પ્રયાસ કરવો.
બીજું જે મને લાગે છે, આ પુસ્તક આપણને સ્ટીરિયોટાઇપ્સ અને સરળ લેબલો સામે સાવધ રહેવાનું શીખવે છે. કોઈપણ સંસ્કૃતિ કે સમુદાયને એક જ લેબલ નીચે મૂકી દેવાથી આપણે એની વિવિધતા અને ઊંડાણને ગુમાવી દઈએ છીએ, અને ભારત જેવા વિવિધતા સભર દેશમાં આ સમજ કેટલી જરૂરી છે.
સાચી વાત. ત્રીજું, તે આપણને કલા અને સત્તા વચ્ચેના સંબંધને સમજવામાં મદદ કરે છે. આજે પણ કેવી રીતે રાજકારણ, ધર્મ અને બજાર, આ બધા પ્રતીકો, રંગો અને ડિઝાઇનનો ઉપયોગ પોતાના સંદેશા ફેલાવવા અને પ્રભાવ પાડવા માટે કરે છે, એ સમજવામાં મદદ મળે છે.
બરાબર. અને છેલ્લે મને લાગે છે, તે આપણને રોજિંદા જીવનમાં સૌંદર્ય અને અર્થ શોધવા માટે પ્રોત્સાહિત કરે છે. કલા કંઈ ખાલી મ્યુઝિયમમાં નથી હોતી.
ના, બિલકુલ નહીં.
આપણા ઘરમાં રહેલી નાની વસ્તુઓ, આપણા પોશાકો, આપણી શેરીઓ, બધે જ ડિઝાઇન અને અર્થ છુપાયેલા છે. એને ઓળખવાની અને કદર કરવાની દ્રષ્ટિ કેળવી શકાય છે.
ખરેખર આ પુસ્તક ખાલી ઇસ્લામિક કલા વિશે નથી, પણ એમ કહી શકાય કે કલાને કેવી રીતે જોવી અને સમજવી એની ચાવી આપે છે.
આ સમગ્ર ચર્ચામાંથી મારા માટે સૌથી મોટી શીખ એ રહી કે કલાનો અર્થ તેના રોલ અને ગોલ સાથે કેટલો ગાઢ રીતે જોડાયેલો છે. પેલું ડોમ ઓફ ધ રોકનું ઉદાહરણ, કે લખાણ કેવી રીતે રાજકીય નિવેદન બની શકે, તે ખરેખર એમ કે આંખ ખોની નાખનારું હતું. અને બીજું, ઇસ્લામિક કલા જેવું એકાંગી લેબલ કેટલી બધી વિવિધતાને ઢાંકી દે છે તે સમજાયું.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ હતી કે બિયરમેન કેવી રીતે કલાના દેખાવ એટલે કે ફોર્મથી આગળ વધીને એના કાર્ય એટલે કે ફંક્શન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ અભિગમ કલા શું કરી રહી છે તે પૂછવું એ કોઈ પણ કલા કે ડિઝાઇનને સમજવા માટે એક બહુ જ શક્તિશાળી સાધન છે, મને એવું લાગે છે. બીજો, એ સમજાયું કે પરંપરા કેવી રીતે સ્થિર નથી હોતી, પણ સમય અને સંદર્ભ સાથે સતત બદલાતી રહે છે અને નવું રૂપ ધારણ કરતી રહે છે.
એક અંતિમ વિચાર કદાચ શ્રોતાઓ માટે છોડી શકાય. બિયરમેન દર્શાવે છે કે કલા હંમેશા પરંપરા અને નવીનતા, નિયમો અને સર્જનાત્મકતા, આ બંને વચ્ચેના સંવાદમાંથી જ જન્મે છે. શું આપણે આપણા સમયમાં, આપણી સંસ્કૃતિમાં પણ આ જ પ્રકારનો સંવાદ જોઈ શકીએ છીએ? કેવી રીતે પરંપરાગત કલા સ્વરૂપો આજના જમાનામાં નવો રોલ અને ગોલ શોધી રહ્યા છે? વિચારવા જેવું છે, ખરું ને?
ચોક્કસ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.